તારીખ 5/3/1999 શ્રી સમયસર ગાથા 31 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 365.
માણસ જન્મે અથવા ગર્ભમાં આવે ત્યારથી તે મરે ત્યાં સુધીના એના શ્વાસોશ્વાસ નક્કી થયેલા હોય છે. તો કે આપણે જેટલા શ્વાસ ઓછા લઈએ એટલું લાંબુ જીવીએ, અને શ્વાસ ચડે ને ધમણની જેમ બોવાલે તો આપણું આયુષ વહેલું પૂરું થઈ જાય. કેમ કે આપણા શ્વાસ તો ગણતરીમાં નક્કી થયેલા છે, માટે આપણે ધીમે ધીમે શ્વાસ લેવા. એ ધીમે ધીમે શ્વાસ લેવાના યોગના પ્રયોગ કરે ત્યારે એ બહુ જ ધીમે શ્વાસ લઈ શકે. કેવી રીતે? કે આસ્તે 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 હવાને ખેંચે, એક નાક બંધ કરી દઈએ, બે નાક નથી, આસ્તે કરીને ચડાવે, પછી એને રોકી દઈએ, અંદર હવાને રોકે, એને રેચક કહે છે, રોકે, સારી રીતે રોકે, અને એની પ્રેક્ટિસ હોય તો બહુ રોકી શકે. એમાં બે ફાયદા થાય છે. એક તો તમે શ્વાસમાં લ્યો છો ઓક્સિજન હવામાંથી, હવામાં તો નાઇટ્રોજન ને બીજા ઘણા જ ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે, ઘણા છે. તમે લ્યો છો ઓક્સિજન, બાકી બધા પડ્યા રહે અથવા થોડા પ્રમાણમાં. ઓક્સિજનને તમે અંદર રોકો છો એટલે તમારા ફેફસામાં ને બીજા અવયવોમાં એ પ્રસરે છે, રોકી શકો તો પ્રસરે. ઓક્સિજન છે એ લોહી શુદ્ધિનું કારણ છે, બ્લડ પ્યોરિફિકેશન થાય. તમારું લોહી શુદ્ધિ હોય તો તમારી તંદુરસ્તી સારી હોય કહેવાની જરૂર નથી. એક શારીરિક ફાયદો છે. બીજી, જ્યારે તમે શ્વાસને એવી રીતે ધીમે ધીમે લેવું, રોકવું અને ધીમે ધીમે છોડવું, એવા કામે અંદર લાગો તમે, ત્યારે તમારા પરિણામ ત્યાં રોકાય. ક્યાં રોકાય? શ્વાસ લેવામાં, શ્વાસ રોકવામાં અને શ્વાસ મૂકવામાં. એટલે તમારા પરિણામને બીજું કામ તો રહ્યું નહીં. આમ પરિણામ છે માંદરા જેવા છે, માંદરાને નિયણી જોઈ, ચડ ઉતર ચડ ઉતર ચડ ઉતર કર્યા જ કરે. આ માળા નથી ફેરવતા માણસ, એ નિયણી જ છે માંદરાને, બીજું કઈ નથી. એટલે એ પ્રયોગમાં બહુ સફળ નથી થતા. પણ આ યોગમાં તો તમારે પરિણામ લગાડો તો જ તમે યોગ કરી શકો, નહીતર ન કરી શકો. એટલે અત્યારે આજે બધી ધ્યાનની શિબિરો અને ધ્યાન કેન્દ્રો જે ચાલે છે એની અંદર આ પ્રાણાયામના પ્રયોગો હોય છે. એમાં પાછા જુદા જુદા પ્રકારો છે, એના પુસ્તકો પણ આવે છે, એનું સાહિત્ય પણ છે. એટલે મન તમારે ત્યાં લગાવવું જ પડે. માળામાં તો મન છટકીને બહારે જાય, આમાં તમારું મન છટકી ન શકે. એટલે એની અંદર તમારી મનની ચંચળતા નિયમથી ઘટે. મનની ચંચળતા જેટલી વધારે એટલી આકુળતા વધારે, એટલી દુઃખ વધારે, અશાંતિ વધારે. અને ચંચલતા ઘટે ઘટે એટલે માનસિક શાંતિ ઊભી થાય. કઈ શાંતિ? માનસિક શાંતિ. આત્મ શાંતિ નહીં હોય, એ માનસિક શાંતિ, આર્ટિફિશિયલ શાંતિ છે, એનર્જીની ટેબ્લેટ જેવી છે. તમે ખાઓ ને ટેબ્લેટનો પાવર રહે ત્યાં સુધી રહીએ, પાછો એ દુખાવો ચાલુ. એ માનસિક શાંતિ કૃત્રિમ છે, ટકતી નથી. આ તો આપણે કોઈથી ગયા નથી, પણ ત્યાંથી આવેલા બધી વાત કરે, કેમ લાગ્યું ભાઈ તમને? તો પછી પાવર રહેતો નથી કે પછી એનું ઇથેન ઊભું રહીએ છે, ક્યાંથી રહીએ? તમે ઉપાય ખોટો કર્યો હતો. ખોટો ઉપાય કર્યો એમાં તમને નુકસાન થયું એ પાછી તમને ખબર નથી. ખોટા ઉપાય ને તમે સાચો ઉપાય માન્યો એ તમારો શ્રદ્ધાનું નુકસાન, વિપરીત શ્રદ્ધાનો, મિથ્યા શ્રદ્ધાનો દોષ થયો. ગ્રહિત મિથ્યાત્વ ઉત્પન્ન કર્યું એ તમને ખ્યાલ થયો નહીં. તમે મનને જરાક સ્થિર કરવા ગયા, બકરું કાઢતા ઊંટ બેઠો, મિથ્યા શ્રદ્ધા કરી ગઈ. આ હાલત થાય છે, ન સમજે એને બહુ મોટા નુકસાન જવા એ જ નહીં. કોઈ દિવસ હજી આવ્યા છે, જે આવ્યા છે ને બે વિપશ્યનામાં બે ફેંક ગયા. ઇગતપુરી ગયા હતા
એકવાર,
હૈદરાબાદ છે. કેટલી વાર દે એક વાર દે બે વાર તમે જ્યાં શું હોય છે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, કઈ ને કઈ મળી જશે એનો લોભ હોય છે. કેટલાક ફસાઈ જાય છે, જોખમ છે પાછું. પગ લેથ્યા પછી ક્યાં સુધી નીચે જાય કે મુશ્કેલ છે. કહેવાય કે એક પગે થી પગ લેથશો, પણ બધા પગે થી નીચે આવી જાય. એટલે આમાં જોખમ છે પાછું. એટલે જ્ઞાનીઓની શિખામણ એવી છે કે થોડું પણ સાચું કરો, મોડું થાય એનો વાંધો નહીં. કેમ કે કાળનો તૂટો નથી, અનંતકાળ જીવવાનો છે. જીવ મનુષ્યાયુ મર્યાદિત છે, પણ થોડું પણ સાચું કરો, થોડું મોડું થાય એનો વાંધો નહીં. જાજુ મોડું થાય એમ નહીં, થોડું મોડું થાય એનો વાંધો
નહીં. એની સંસ્કાર પડી જાય ને,
સાચાનો સંસ્કાર પડે તો એ લાઈફ અનંતકાળ ચાલે. એની જિંદગી એની લાઈફ અનંતકાળ ની છે. એમ કોઈ શિબિર બિબિર માં ધ્યાનમાં નથી ગયા ને? બચી ગયા એટલા. વાત એમ છે કે સત્ય છે એ થોડું દુર્લભ છે, અને આ કાળમાં વિશેષ દુર્લભ છે. કેમ કે અસત્યનો ફેલાવો ઘણો છે, અને સત્ય દુર્લભ છે. અને સત્યનો શોધક હોય જીવ તો એને પત્તો લાગી જાય. સત્યની શોધ પોતાની હોય તો ભરણ ગમે ત્યાં જી આવે, એ ભટકાઈને પાછો આવશે. પણ જો સત્યનો શોધક નહીં હોય તો ક્યાંક ફસાઈ જશે. એટલે સત્યની શોધ હોવી જોઈએ. એ શોધક વૃત્તિ વાળો છે, એ જીવે છે. ખોજી જીવે બાદી મરે, મનાસે દાસે સૂત્ર મૂક્યું. ખોજી જીવે, ખોજ શોધ કરવા વાળો જીવે. સાચું શું? મનની શાંતિ અને આત્મ શાંતિ જુદાનો પણ જુદી જુદી જાતની છે એ ખબર જ નથી હોતી મોટા ભાગે. માનસિક શાંતિ તો થવાની, એ થઈ ગયું, મને આનંદ આવી ગયો, મને આત્માને શાંતિ થઈ ગઈ, મારા આત્માને શાંતિ થઈ ગઈ, એ બ્રહ્માંડ બ્રહ્માં ચાલ્યો જાય. એનર્જીન લેવાથી દુખાવો મટતો નથી, પણ જ્ઞાન તંતુ મરે છે. શું થાય છે? એટલે તમે ખોટો ઉપાય કરો, એનાથી કઈ લાભ થાય કે ન થાય
એમ નહી.
પ્રમાણે તમારે બધું કરવું પડે, તમે સ્વતંત્ર રીતે નથી કરતા.
સ્વતંત્ર બીજું આપણે આપણા પોતાના વિચારો ને કેન્દ્રિત કરવાનું.
બરાબર છે, પણ તમને પછી અમુક સામૂહિક પણ પ્રક્રિયા કરાવતા હોય, દિવસ દરમિયાન અમુક સામૂહિક પ્રક્રિયા કરાવે, એમાં તમારે એવું તો ઓબીથી ઓર્ડર્સ જે પ્રમાણે ઓર્ડર કરે એ પ્રમાણે તમારે કરવું પડે. અને સાચો ઉપાય હોય પછી બીજા ઉપાયમાં જવાની જરૂર શું? ખરી વાત એ છે કે તમે આ સમજ્યા એમાં એમ સમજ્યા કે ન સમજ્યા, ખોટો ઉપાય ન કરાય ને સાચો ઉપાય કરે એવું સમજ્યા કે ન સમજ્યા, બસ પછી જવાનો વિકલ્પ આવતો નથી. મેસમેરિઝમના પ્રયોગો મેં તો જોયા નથી હજી, લોકો વાત કરે છે પ્રમાણે મેસમેરિઝમ કરે છે ને, એ અમુક પરિસ્થિતિમાં જ કરે, સ્ટેજ ઉપર જ થાય, ગમે ત્યાં ન થાય. તમને સ્ટેજ ઉપર બોલાવ્યા પછી તમારા ઉપર પ્રયોગ થાય, એ બધા ઉપર ન થાય, અમુક જણ ઉપર થાય, અમુક જણ ઉપર ન થાય. આવી એક મર્યાદા છે એમ. એ બધા કૃત્રિમ પ્રયોગો છે એની મર્યાદા છે કે તમે અમુક વાતાવરણમાં રહ્યો ત્યાં સુધી તમને માનસિક શાંતિ રહે, આત્મિક શાંતિ નો સવાલ જ નથી ત્યાં, કારણ કે એ વિજ્ઞાન નથી, ઉપાય નથી ત્યાં. તમે માનસિક શાંતિમાં કૃત્રિમ રીતે આવો તો તમારી સમય શક્તિ તો તમે ખર્ચી, પણ તમારી માન્યતાનું શું? તમે શું માનીને ગયા, શું સમજીને ગયા, તમારા શ્રદ્ધા જ્ઞાનનું શું? માનસિક શાંતિ આચરણનો વિભાગ છે, ચારિત્ર ગુણને પર્યાયમાં જાય છે. શ્રદ્ધા જ્ઞાન ગુણને પર્યાયનું શું? ત્યારે શ્રદ્ધા જ્ઞાન કેળવ્યા વિના કોઈ દિવસ ચારિત્ર કોઈ કેળવવા જાય તો ઘોડાગાડીમાં ઘોડો પાછળ ને ડબ્બો આગળ થાય. સંપ્રદાયમાં શું ચાલે છે? ચારિત્ર પહેલા, ત્યાગ પહેલા, દીક્ષા પહેલા. સંપ્રદાયમાં શું ચાલે છે? ઘોડો પાછળ ને ડબ્બો આગળ. કોઈ દિવસ એક્સિડન્ટ થયા વગર રહીએ જ નહીં. જેનું જ્ઞાન કેળવાય, એની શ્રદ્ધા કેળવાય, એનું જ આચરણ કેળવાય. આ મોસ્ટ સાયન્ટિફિક છે. જે આત્માના ગુણોના વિજ્ઞાનને સમજે એ અંધશ્રદ્ધાનો માર્ગ નથી. જૈન દર્શન છે એ એબ્સોલ્યુટ સાયન્સ જ છે, બીજું કંઈ નથી. નથિંગ બટ એબ્સોલ્યુટ સાયન્સ. સમ્યક દર્શન થતું નથી ત્યાં. એ જ્ઞાન છે એ કલેક્શન છે, ઇન્ફોર્મેશન કલેક્શન છે. હું રામસુરી મહારાજ ને મળેલો છું, વિજય રામચંદ્ર સુરે, કૈલાસ સાગરજી ને મળેલો છું, ઉદયસુરી મહારાજ ને મળેલો છું. મારા એક ભાગીદાર હતા, એ સત્તામાં હતા, મારા ઉપર વિશ્વાસ બહુ. એમ આમ તો શું છે, હું તો વૈષ્ણવ માંથી આવું છું ને, એટલે મારે કોઈ સત્તામર દિગંબર કોઈ બાપના ધર્મ તરીકે પક્ષપાત કરવાનો સવાલ નહોતો, નથી એ પ્રકાર નથી. હવે તો સાચું નિર્દોષ થવા માટે શું જોઈએ એટલા પૂરતી જ વાત હતી. જોઈ કે અમારા આચાર્યો બધા તો બધા ખૂબ ભણેલા ગણેલા આચાર્યો સુધી પહોંચી ગયા હોય, તમે વાત કરો તો અમને કાંઈક સમજવાનું મળે. એ પરાણે મને પકડીને લઈ જાય, કોઈ આવે ભાવનગરમાં તો ચોમાસું રહ્યા હોય તો ખાસ કરી લઈ જાય. રામસુરી મહારાજ તો પાલિતાણામાં ગયો હતો, ત્યાં લઈ ગયા હતા, ત્યાં જોઉં તો મારે પાલી તણા જ આવું તો પછી હારે આવ્યા કે મારે હારે આવવું છે. પછી અમને આ મિટિંગ ગોઠવી હતી. જ્ઞાન નથી, થોડું ઘણું અડકચરું જાણતા હોય છે, અડકચરું છે એ કોઈ થ્રુ આઉટ જાણતા હોય એવું નથી લાગતું. અને એ તો પૂર્વ જ્ઞાન અનુસાર જે રહી ગયું એ અનુસાર બધું ચાલે છે. બારમા ગુણ સ્થાન સુધી છદમસ્ત જીવને ગણધર્વ દેવ નો જીવ હોય તો પણ કર્મ ના પરમાણુ નું કોઈ સીધું ડાયરેક્ટ પ્રત્યક્ષ જ્ઞાન થતું જ નથી. અત્યારે આપણા આત્મામાં કર્મનો ઉદય આવે છે કે આપણને દેખાય છે, કેમ કે એ તો એટલા બધા સૂક્ષ્મ પરમાણુ છે, કેવો જ્ઞાન ગોચર છે? સદવસ્તને જ્ઞાન ગોચર છે જ નહીં. એટલે એ કરુણાનું યોગના શાસ્ત્રો તો જે પરંપરાએ જ્ઞાન ચાલ્યું એવું એ જ્ઞાન ધારણામાં લીધું, એને સમજ્યા. તમે ધારણામાં લીધું, ધારણા એટલે યાદદાસ્ત, એ પ્રમાણે બધા લખે જાય છે. કોઈને કર્મનો પરમાણુ દેખાતો નથી. બે હજાર વર્ષ પહેલા જૂનામાં જૂનો કર્મ ગ્રંથ છે એ ષટખંડ આગમ છે દિગંબરનો. શ્વેતાંબર શાસ્ત્રો આજથી 1500 વર્ષ પહેલા લખાણા. એ પહેલા શ્વેતાંબર શાસ્ત્રો હતા નહીં, વિદ્યમાન શાસ્ત્રો ગ્રંથ રૂપે નહોતા વિદ્યમાન. અને દિગંબર શાસ્ત્રો 2000 વર્ષ પહેલા કોઈ નથી, બધું ધારણામાં ચાલ્યું આવતું હતું. મહાવીર સ્વામી પછી 500 વર્ષે શ્વેતાંબર સંપ્રદાયની શરૂઆત થઈ, ત્યાં સુધી એકલો દિગંબર ચાલતો હતો. 12 વર્ષનો દુકાળ પડ્યો, કેટલાક મુનિઓ દક્ષિણમાં ચાલ્યા ગયા ગુરુ આજ્ઞા પ્રમાણે, એ બચી ગયા. જેટલા ઉત્તરમાં રહ્યા, મધ્ય ભારતમાં રહ્યા, એને આચારમાં ફેરફાર કરવો પડ્યો. એ પહેલાં તો વલકલ વસ્ત્ર, ઝાડની છાલ મીટાડીને જે તે આહાર લેવો હોય, ભિક્ષા લેવી હોય, ગામમાં આવવું હોય ત્યારે ઝાડની છાલ મીટાડીને આવતા, વસ્ત્ર નહોતા પહેરતા. પછી ધીમે ધીમે વસ્ત્ર, એક વસ્ત્ર અને અર્ધ ફાલક કહેવાના. પહેલાં એક શ્વેતાંબર આચાર્ય બહુ મોટી ટીકા કરી છે કે અર્ધ ફાલકમાંથી આ પરિગ્રહ ક્યાં સુધી પહોંચ્યો આપણો, કે અત્યારે ગાંસડા પોટલા થઈ ગયા હોય. પછી અડધું અર્ધ ફાલક એટલે અડધું વસ્ત્ર વિચારતા થયા, એમાંથી પછી આખું વસ્ત્ર થયું, પછી એમાંથી બે વસ્ત્ર થયા, બેમાંથી પછી કેટલા થયા એનો હિસાબ નથી રહેતો. કેમ કે તો પગથિયું થયું પછી ફેર ના પડે. પછી 500 વર્ષે શાસ્ત્રો લખાણા, એટલે ભગવાન મહાવીર સ્વામી પછી 1000 વર્ષે, અને આજથી 1500 વર્ષ પહેલાં શાસ્ત્રો. વલ્ભીપુરની અંદર એક અધિવેશન ભરાણો, એમાં દેવર્ધી ગણી કરીને એક મુખ્ય ગણી હતા, એ બહુ બુદ્ધિવાળા હતા, ઘણું બુદ્ધિ ખૂબ હતી અને શાસ્ત્ર જ્ઞાન પણ હતો. એમણે શાસ્ત્ર વંચવાનું ત્યાંથી શરૂ કર્યું. એટલે કર્ણાનુયોગના જૂનામાં જૂના શાસ્ત્રો 2000 વર્ષ પહેલાંના છે, એ ષટખંડ આગમ છે. અને એના ઉપર ટીકા કરે છે એક વિરસેન સ્વામી અને જીનસેન સ્વામી કરીને દિગંબર આચાર્ય થઈ ગયા એને કરે છે. એ ગ્રંથો એટલા બધા વિશાળ અને એટલા બધા એની અંદર વાતો લખી છે, મેં તો એક ગ્રંથ વાંચ્યો છે. જે ટીકા છે એની 31 ભાગ છે. ધવળ, જય ધવળ અને મહાધવળ નામની ટીકાઓ છે એને. 31 વોલ્યુમ છે એના આવડા આવડા મોટા મોટા. એક વોલ્યુમ મેં વાંચ્યું છે, પણ 3 પાના વાંચ્યો ને ચોથા પાને ભૂલી જવું, ત્રીજા પાને હું વાંચ્યું તો લખનારની બુદ્ધિ કેટલી હશે તો આપણો પાણી ઉતરી જાય એવી વાત છે. એટલા બધા હજારો અલ્પ બહુત્વના બોલ છે. એક કર્મની વાત કરે તો એની અલ્પતા કેટલી, એને બહુલીપણું કેટલું, એનું મધ્યમપણું કેટલું, એના કેટલા સ્ટેજ, હજારો વાતો. પણ એવી રીતે પરંપરા એ યાદ રાખેલી બધી વાતો છે. કોઈને કર્મના પરમાણુ છદ્મસ્થ જીવને દેખાતા નથી, કે એની વાત કોઈ લખી શકે કે બોલી શકે. તો પરંપરા એ ચાલ્યું આવતું ધારણા જ્ઞાન છે, અને એનું પ્રયોજન ને પરમાર્થ એટલો છે કે કોઈ પણ સ્થિતિ, કોઈ પણ કર્મની સ્થિતિ મર્યાદિત છે, માટે અમર્યાદિત સ્થિતિનું કોઈ કર્મ નહીં હોવાથી પ્રતિ સમય બધા કર્મની સ્થિતિ પૂરી થાય છે. જે કર્મનો ઉદય આવે એની સ્થિતિ પૂરી થાય, એનો જ ઉદય આવે. તો એનો પરમાર્થ એ છે કે તું ગમે ત્યારે આત્મકાર્ય કરી શકે છો, કર્મની ચુંગાલમાંથી છૂટી શકે એમ છો. જે બુદ્ધનો વિષય તો આટલો જ છે, બાકી તમે કર્મના કર્ણાનું યુગનો વિષય ધારણામાં લેવા જાઓ તો અત્યારે એ શક્તિ બહારની વાત છે. તો એ આચાર્યો એટલા બધા ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ બધા હતા, જંગલમાં રહીને ખાધા પીધા વિના એ શાસ્ત્રો લખી શકતા, ને એનું એટલું જ્ઞાન ને ધારણા જ્ઞાન ચાલતું. 2000 વર્ષ પહેલા દર્શનાચાર્ય થયા, એમને કંઠસ્થ જ્ઞાન હતું. એમને એક વિકલ્પ આવ્યો કે આ જ્ઞાન લોકો જો પુસ્તકારૂઢ નહીં થાય તો જળવાશે નહીં, એટલે કોઈ એને પુસ્તક બનાવે તો સારું, તો હું એને જ્ઞાન આપું. એમાંથી એમને સ્વપ્ન આવે છે, બે આચાર્યો બીજે દિવસે મળે છે એમને સ્વપ્ન પ્રમાણે, પુષ્પદંત અને ભૂતબલી નામના આચાર્ય છે. એમણે અંકલેશ્વરમાં તાડપત્ર ઉપર આ શાસ્ત્ર પહેલું વહેલું જે એમને જ્ઞાન ડિલિવર કર્યું, એમણે કંઠસ્થ જ્ઞાન આપ્યું, એ જ્ઞાન એમણે પુસ્તકારૂપ કર્યું પહેલું વહેલું, ષટ્ખંડાગમ નામનું પુસ્તક પહેલું વહેલું બન્યું. પછી એમાંથી આ ધવળની ટીકાઓ બની, એમાંથી ગોમટસાર બન્યો, એમાંથી કર્મગ્રંથો બધા ઘણા બન્યા, પણ એ બધા થોડા થોડા નાના નાના છે. વિશેન સ્વામીનો ઉઘાડો બહુ હતો. હવે કર્મના પરમાણુ દેખાતા નહીં હોવા છતાં પણ એ વિષયને કેમ પ્રતિપાદન કર્યો એમણે પહેલો વહેલો, એ વિષય શું કરવા પ્રતિપાદન કર્યો કે જૈન સંપ્રદાય છે એ ઘસાતો થઈ જતો, અન્ય સંપ્રદાય જોર કરતો જતો હતો. કેમ કે લોકોને તો તમે જેટલું સહેલું અને સવડું સહેલું કરી દો એટલું વધારે જોડાય, હળવું કરો એટલું. કેમ કે દિગામ્બર કરતા શ્વેતાંબરના આચાર્ય શિથિલ છે, તો સંખ્યા એની વધવા માટે એથી તમને અન્ય મતના રેણીકરણીને આચાર્યોને સાધુઓને શિથિલતા છે, તો એમાં એથી વધારે સંખ્યા મળે. શું જેમ તમે અઘરો વિષય કરો એમ સાંભળવા વાળા ઓછા, જેમ તમે વિષયને નીચી પાયરીમાં લઈ જાવ સાંભળવા વાળા વધારે, અને એકલી કથા કરો તો મોરારી બાપુમાં 5 લાખ ભેગા થાય મુંબઈમાં. પછી ભલે ને તમે નસરુદ્દીનનો જોક ફેંકા કરો, હું એક વાર ભાવનગરમાં 1 લાખ માણસ ભેગું થયેલું મોરારી બાપુમાં, હું ત્યાંથી હાલી જ નીકળેલો, મારે કંઈક કારણ બી નહોતું. માઇક ચારે બાજુ મૂકેલા હોય ને તો એ રામાયણની કથા કરતા કરતા એક હતા મુલ્લા નસરુદ્દીન, ક્યાંથી શરૂ કર્યું. મેં કીધું આ મુલ્લા ક્યાં છે, એમાં રામાયણમાં મુલ્લાજી ક્યાંથી આવી ગયો. પણ એ શું છે કે લોકો રંજન કરે, લોકોને રંજન કરો એટલે જાજા ભેગા થાય. તમે વગર પૈસે ટીવીની અંદર પિક્ચર દેખાડો તો ટોળન ટોળાડો સડક ઉપર ભેગા થાય ન થાય, સ્વભાવભાઈ જોવે કે ન જોવે, જોવે. વિષય અઘરો એમ સંખ્યા ઓછી, આચાર જેમ કડક એમ સંખ્યા ઓછી, જેમ શીખેલા ચારમાં જાઓ એમ સંખ્યા વધતી જાય. કેમ કે લોકોને તો એ સહેલું પડે, કડક તો થોડુંક થોડાક પચાવી શકે, થોડાક કરી શકે, એની સંખ્યા હંમેશા ઘટે. સોનું તોલામાં જોખાય અને લોઢું ટનમાં જોખાય, અને હીરા કેરેટમાં જોખાય, હીરા ગ્રામમાં ન જોખાય. તો 10 ગ્રામ હીરા આપો એમ કોઈ ન કહે, 10 કેરેટ જોઈ છે એમ કે, 100 કેરેટ જોઈ છે એમ કે. જેમ ચીજ ઊંચી એમ એની સંખ્યા વધારે ઓછી હંમેશા, અને સંખ્યા ઓછી એટલે એની કિંમત ઓછી એમને, એની કિંમત સૌથી વધારે. આ નિયમ છે. એ પ્રમાણે બધું જે ચાલે છે, સત્યનો ખોજી જીવ હોય તો ગમે તેટલું દુર્લભ હોય તો એ ગમે ત્યાંથી પકડી લે, ગમે ત્યાંથી પકડી લે. બાકી તો પછી ચાદરિયા પ્રમાણે જેમ હાલું હોય તો બધા હાલે જ છે. અંધો અંધ પડાય, આનંદ ગંજીએ ગાયું ને, અંધો અંધ પડાય. દોરનારો પણ આંધો હોય, એને અધકચરૂપ જ્ઞાન હોય, એને હાલનારા પણ એવા જ હોય, એ બધું એમને ઝાલતું હોય, એમ જ દુનિયા ચાલે છે. મનોજય છે એ ભેદ જ્ઞાન જેને હોય એને જ મનોજય સરખો થાય, યથાર્થ પ્રકારે થાય. મન ઉપરનો કંટ્રોલ મનોજય, અથવા ભાવેન્દ્રિયને જીતવી, એનું નામ મનોજય છે. એ ભેદ જ્ઞાન સિવાય નો થાય, એટલે એને જુદી જાણી એમ લખ્યું છે. પ્રતીતિમાં આવતા ચૈતન્ય શક્તિ પણ આવડે, ઈચ્છાઓને જેણે જુદી જાણી છે તે ઈચ્છાઓ એટલી નબળી પડે અને જ્ઞાન એટલું બળવાન થાય કે જ્ઞાનનો વિજય થાય પણ ઈચ્છાનો વિજય ન થાય. નિરીક્ષિક સ્વભાવનો વિજય થાય પણ ઈચ્છાનો વિજય ન થાય. પછી ઇન્દ્રિયના વિષયોનું આકર્ષણ કેવી રીતે છૂટે, કે પોતાની ચૈતન્ય શક્તિનું સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, તેના વડે સર્વથી પોતાને જુદા જાણવ. જે વિષયો ઘણા નજીક છે, નજીક છે એટલે તમે જીભ ઉપર દ્રાક્ષ મૂકી ખાટી મીઠી, પણ તમારું જે જાણવાવાળું જ્ઞાન છે એ અસંગ છે. એનાથી ખાટો મીઠો રસ આત્મામાં ઉતરતો નથી, અનુભવમાં અસંગપણું આવે. કે જ્ઞાનમાં એટલું જ્ઞાન છે, ખાટા મીઠા રસનો અંદર ખોટો પડે છે, બાકી અંદર રસ આવતો નથી, એવો ભેદ જ્ઞાનનો પ્રયોગ જેને થાય એ જ ઇન્દ્રિયના વિષયોને જીતી શકે, નહીતર ન જીતી શકે. ત્યાં થોડો પ્રયોગ ચાલે છે ને આપણે, ત્યાં ભાઈ કે હું છાશ રોટલી ખાતો હતો, પણ હવે ત્યાં દાળ આવી ત્યાં ખાવાનું મન થઈ ગયું. કે થઈ જ જાય, કેમ કે ભિન્નપણું તો ભેદ જ્ઞાનમાં કહેવાય છે, આ તો ભિન્નપણું તો પીળવું નથી. એ પ્રયોગમાં તો રસ પકડવાનો આવે છે, કસાઈની તીવ્રતામાં તમે સમજવાની છે, રસને સમજવા માટે કેટલાક પ્રયોગ હોય. ભેદ જ્ઞાનનો પ્રયોગ સાવ જુદી વાત છે. ભેદ જ્ઞાન વગર ભાવેન્દ્રિયો જીતાય નહીં, અને ઇન્દ્રિયના વિષયોનું પણ જીતવું બને નહીં. એટલે અહીંયા એમ કહે છે કે ગ્રાહક લક્ષણ વાળા સંબંધની નિકટતાને લીધે જીવ જાણે ગ્રહતો ન હોય, પકડતો ન હોય, અને એ પકડાતું ન હોય. જેવો પોતાના સંવેદન સાથે પરસ્પર એક જેવા દેખાય છે, જ્ઞાનમાં જેને રસ ભળી ગયો હોય એવું લાગે ખાટો મીઠો, એવા ભાવેન્દ્રિય વડે ગ્રહવામાં આવતા જે ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થો, તે પદાર્થોને પોતાની ચૈતન્ય શક્તિના સ્વયમેવ અનુભવમાં આવતું જે અસંગપણું, તે વડે સર્વથી પોતાથી જુદા કર્યા, એ ઇન્દ્રિયોના વિષયભૂત પદાર્થોનું જીતવું છે. ભિન્ન જાણે તો જ આ શક્તિ મટે, ભિન્ન ન જાણે તો એની આસક્તિ ન મટે, એમ કેવું છે. વિસ્તારથી લઈશું તો આ તો છેલ્લો સવારનો સ્વાધ્યાય, તો છેલ્લો તારે સવારે સ્વાધ્યાય નહીં. સાંજે લેવું તો સાંજે અમે પત્ર પૂરો થઈ ગયો, સાંજે સમયસર લેવું. જીવ અધિકાર ની 31મી ગાથા ની ટીકા છે. ગાથાનો વિષય છે કે તીર્થંકર ભગવાન ને ખરી સ્તુતિ, સાચી સ્તુતિ કેવી રીતે કરવામાં આવે. જે જીવ મૂળને દબાવીને આત્મબળ વડે મૂળને દબાવીને ઇન્દ્રિયોને જીતે તેને તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી કહેવાય. પ્રશ્ન તો એ છે કે તીર્થંકર ભગવાનની ખરી સ્તુતિ કેવી રીતે થાય? તો ઉત્તર એમ ન આપ્યો કે મંદિરમાં જાય, તીર્થંકર ભગવાનની પ્રતિમા સામે બેસીને સ્તુતિ બોલે, વંદના કરે, આઠ દ્રવ્યથી પૂજા કરે, અષ્ટ પ્રકારે પૂજા કરે તો એમને ભગવાનની સ્તુતિ કરી ગણાય, એવું ન કહ્યું. બીજો અર્થ એમ પણ નીકળે છે કે ભલે રોજ મંદિર જાય, રોજ ભગવાનની પૂજા ભક્તિ કરે, પણ જો મોહને ન મટાડે, મોહને ન ઘટાડે, મોહ ઉપર વિજય ન મેળવે તો એને ખરેખર તીર્થંકર ભગવાનની પૂજા સ્તુતિ કરી નથી, એમ એમાંથી આવી જાય છે. ભગવાનની પ્રતિમાની સ્થાપના તો આત્માના કલ્યાણ માટે છે, પુણ્ય ઉપાર્જન કરવા માટે નથી. શું કષાયની મંદતાને પુણ્ય કહે છે, કષાયની તીવ્રતાને પાપ કહે છે. કષાયની મંદતા નિગોદના ભાવમાં થાય તો એ બે ઇન્દ્રિય થઈને પંચેન્દ્રિય સુધીના ભાવ મળે, એક ઇન્દ્રિય પણ કરે છે. તો મનુષ્ય કષાયની મંદતા કરે એમાં કોઈ વિશેષતા ન થઈ. કષાયનો સ્વભાવ એવો છે કે એક ધારો કોઈને રીએ જ નહીં, રાખવું હોય તો એનો રીએ. તીવ્ર કષાયની પ્રકૃતિ વાળો જીવ હોય તો એ તીવ્ર કષાય એક ધારો ચાલુ ન રહી શકે, મંદ કષાયમાં આવી જાય. મંદ કષાયની પ્રકૃતિ વાળો જીવ હોય એક ધારો મંદ કષાયમાં ન રહી શકે, તીવ્ર કષાય એને થઈ જ જાય. આ કષાયનો સ્વભાવ જ છે. એટલે નિગોદમાં પણ તીવ્ર મન તીવ્ર મન તીવ્ર મન થાય છે ખરો,
તીવ્ર કષાય પણ અટકાવી ન શકાય. તીવ્ર કષાય થતો અટકાવી ન શકાય,
અટકાવી શકાય, અભાવ કરી શકાય છે, કષાયનો અભાવ કરી શકાય છે. બધા મોક્ષ માર્ગમાં ધર્માત્મા જીવો કષાયનો અભાવ જ કરે છે, નથી કરી શકાતો એ પ્રશ્ન જ નથી. અને સર્વથા અભાવ થાય ત્યારે હરિયંત પદ પ્રગટ થાય છે, મોક્ષ પદ પ્રગટ થાય છે ત્યારે કષાયનો અભાવ થઈ ગયો કે નથી, ન થાય એ પ્રશ્ન જ નથી, થઈ શકે છે બરાબર. કષાય રસમાં છે, શક્તિ એમને એમ રહી તો એ શું કામનો? અભાવ થાય, અભાવ તો ક્યારે થાય? પેલા શક્તિ તૂટે તો. કોઈ પણ બળવાન માણસ ક્યારે મરે? નબળો પડે ત્યારે. સીધો કઈ દબાય નહીં કોઈ છે. એ મોહ ઘણો બળવાન છે, બધી પ્રકૃતિમાં સૌથી બળવાન પ્રકૃતિ મોહની છે. અને પેલો નબળો પાડવો પડે છે. નબળો પાડવાની જે ભૂમિકા છે એને મુમુક્ષુ ભૂમિકા કહી છે. જ્ઞાન દશામાં અભાવ થાય છે, નબળો પડેલો હોય એનો અભાવ થાય છે. સંપૂર્ણ અભાવ થાય ત્યારે મોક્ષ થાય છે. રસ્પેક્ટ તો દરેક પરિણામમાં છે જ છે ને છે. બુદ્ધિપૂર્વક હોય, અબુદ્ધિપૂર્વક હોય જ તે. અબુદ્ધિપૂર્વક એટલે જેમાં વિચાર કે બુદ્ધિ લગાવવી ન પડે. દાખલા તરીકે તમે માણસ છો તો તમારે એમાં કઈ હું માણસ છું એવો વિચાર નથી કરવો પડતો. તમે તમારા મનુષ્યપણાનો અનુભવ સતત અબુદ્ધિપૂર્વક ચાલુ જ રાખો છો, એની ખાતરીએ કે કોઈ તમને બીજી રીતે કહી દે, સંબોધન કરે એટલે તરત તમે કહો, મેં સંભાળીને બોલો. આવી રીતે નહીં વાત કરવાની. તમે હંમેશા ભાનમાં છો કે હું માણસ જ છું, હું કાંઈ પશુ નથી. અબુદ્ધિપૂર્વકના ઘણા પરિણામો છે. જો તમે માણસ છો અને પુરુષ પણ છો તો તમારે વિચાર નથી કરવો પડતો, વિકલ્પ નથી કરવો પડતો કે હું પુરુષ છું. તમે સતત તમારો પુરુષપણાનો અનુભવ કરો છો, છતાં કોઈ તમને બીજી રીતે કહી દે તો તરત જ તમને ખબર પડે છે કે બિલકુલ ન ચાલે. આવે એવા જેટલા સંબંધો છે બધા અબુદ્ધિપૂર્વકના ચાલે છે. તમે જેના પિતા છો એનો કઈ વિચાર નથી કરવો પડતો, તમારા સંતાનનો હું પિતા છું, ચાલે છે અબુદ્ધિપૂર્વક. જેના પુત્ર છો એનો વિચાર નથી કરવો પડતો, મારા ફલાણા પિતાશ્રી, મારા ફલાણા પિતા, મારા પિતાશ્રી ફલાણા, એવું કઈ કરવું નથી પડતો. ખબર જ છે તમને, તમે ભાનમાં છો. એવા પરિણતિની અંદર અનેક પ્રકારો ચાલે છે. એનાલિસિસ કરવામાં આવે, પૃથક્કરણ કરવામાં આવે તો ઘણું નીકળે એવું છે. જ્ઞાનીઓએ એ બધો અનુભવ કરીને શાસ્ત્રોમાં વિષયને પ્રતિપાદન કરેલો છે. એટલે જેટલા જેટલા રસ લીધા છે એની પરિણતિ થઈ જાય છે, અબુદ્ધિપૂર્વક ચાલે છે. એક મારા મુમુક્ષ હતા છે હજી, કે હવે હું વેપાર ધંધો કરતો નથી ઘણા વર્ષ છે, તેમ ભલે હું ઘરમાં રહું છું પણ કુટુંબ પરિવાર સાથે કઈ બહુ મારે પ્રસંગ નથી પડતો. છોકરા છોકરાઓનો ધંધો સંભાળે છે, છોકરાઓને વવરું કે રસોડું સંભાળે છે, હું ઘરે બેઠો બેઠો વાંચા કરું છું, સત્સંગમાં આવું છું, કોઈના વિચારો આવતા નથી. છોકરા શું કરે છે, છોકરાના છોકરા શું કરે છે, છોકરાનો છોકરાઓ નિશાળે જતા હોય છે, હોના રંગ રંગમાં હવે મસ્ત છે. હું હવે ઘણા વર્ષથી સત્સંગ કરું છું અને સ્વાધ્યાય કરું છું પણ મને કઈ ફાયદો થતો એવું દેખાતું નથી. પહેલા તો એમ હતું કે વેપાર ધંધામાં રસ લઉં છું એટલે મારો સમય એમાં જાય છે, મારા વિચારો એમાં જાય છે. હવે કઈ વિચારે નથી ને કઈ વિકલ્પ નથી ને કઈ નથી. હવે મને શું નડે છે? હું કીધું જયારે તમે ધંધો કરતા હતા ત્યારે કેટલો રસ લીધેલો? ત્યારે તો બહુ રસ લીધેલો. રાતના 12-1 વાગ્યા સુધી અલાવેલાવ છોડે જ નહીં. ઓફિસેથી ભલે સાંજે 6-7 વાગે બી આવે પણ ધંધો રાતના 11-12-1 વાગ્યા સુધી ચાલતો જ હોય. હા, કે મારે શું હતું, બ્રાન્ચ ઓફિસે જ હતી બધી. તો બધાની વાત કરવી હોય તો ઓછા ચાર્જના નિરાંતે જ વાત કરવી પડે. એ લોકોને કામ હોય તો તેમના ફોન આવે, મારે કામ હોય તો ફોન આવે, એટલે રાતે 12 વાગ્યા પહેલા હોવાનું તો બને જ નહીં. મારે રસ કેટલો કે પાર વગરનો, બહુ રસ લીધો છે. એનો વિરુદ્ધ રસ લીધો છે કે એટલો એવો તો કઈ વિરુદ્ધ રસ નથી કર્યો, તો એની પરિણતિ હજી હાલે છે. પરિણામ છે એ છાબડાના પલ્લા જેવું છે, ત્રાજવાનું પલ્લું હોય ને છાબડું, એના જેવું પરિણામ છે. એકવાર તમે વજન મૂકી દો જે છાબડામાં, પછી બીજી બાજુ એથી માલ વધારે ન મૂકો ત્યાં સુધી ઓલું ઊંચું થાય ને, વજનવાળું પલ્લું ઊંચું થાય ને. તમે 500-600 નું કાટલું મૂકી દીધું, આ બાજુ તમે માલ એનાથી વધારે મૂકો ત્યારે જ ઓલું પલ્લું ઊંચું થવાનું છે. ત્યાં સુધી બેઠેલું જ રહીએ. પણ તમે રસ લીધો છે, વજન આપ્યું છે, તમે મુખ્યતા કરી છે, એથી વિરુદ્ધ મુખ્યતા વિરુદ્ધ રસ ને વિરુદ્ધ વજન ન જાય ત્યાં સુધી ઓલું હજી ચાલતું જ હોય છે, એનો આશ્રય ચાલતો હોય છે.
એનું સ્થાન તો બીજે લીધું જ નથી,
એમ નળ ખોલી નાખો એટલે એમાંથી પાણી આવ્યા જ કરે. એમ આશ્રવ છે એ તો આવવું છે. તમે કોક ખોલી નાખ્યો છે, કસાઈનો કોક ખોલી નાખ્યો છે, અભિપ્રાયનો કોક ખોલેલો છે તમારો, આવ્યા જ કરે કર્મ, આવ્યા જ કરે તમારા. પ્રતિ સમય વિચાર ન કરો તો કર્મ તો બંધાયા જ કરે, એવું વિજ્ઞાન છે. એટલે એની પણ ટાળવાની સિસ્ટમ છે, એની પણ કામ કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિને સમજાવીને કોઈ ગમે તેમ પોતાને ઠીક પડે એમ કરવા માંડે, કોઈ પુસ્તકો લઈને વાંચવા માંડે, કે કોઈ દાન દેવા માંડે, કે કોઈ વ્રત નિયમ લઈ લઈએ, ઉપવાસ કરી લઈએ, કોઈ ભક્તિ પૂજા ખૂબ કરી લઈએ, એમ કઈ થતું નથી. એની સિસ્ટમ છે, કામ કરવાની પદ્ધતિ છે. એ પદ્ધતિ અનુસાર કામ કરે તો પહેલા વહેલા એને મોહને મારવો પડે, મોહને દબાવવો પડે, નબળો કાર કરવો પડે મુમુક્ષુની ભૂમિકામાં. પછી ગુણસ્થાન અનુસાર મોહનો અભાવ થાય. જેમ જેમ મોહનો અભાવ થાય તેમ મોહના સંતાનો જે રાગદ્વેષ છે એનો પણ અભાવ થતો જાય આપોઆપ. જેમ જેમ રાગદ્વેષ મટતા જાય તેમ તેમ રાગદ્વેષના વિષયો છે એની પ્રવૃત્તિ પણ બંધ થતી જાય. એનું નામ ત્યાગ છે. હવે મોહ તો મટ્યો ન હોય અને ત્યાગ કરે તો કેવી રીતે કામ લાગે છે? તો ઘોડાગાડીની અંદર ઘોડો આગળ જોડવાનો એટલે પાછો જોડ્યો, ગાડી ભટકાવાની. ઘોડાગાડીમાં બે જ વસ્તુ છે, પણ છતાંય તો ઘોડો આગળ જ જોડાય, પાછો જોડાય નહીં કોઈ દિવસ. એમાં બહુ બુદ્ધિવાળો એમ કે ના ના આપણે આવી રીતે ગાડી હાંકવી છે કે ન હાલે, ભટકાય, એક્સિડન્ટ થાય. પણ પહેલાં શું કરવું પછી શું કરવું એની એક વ્યવસ્થા છે, પદ્ધતિ છે. એ પદ્ધતિ સમજીને પોતે કામ કરે તો ચોક્કસ સફળ થાય. ન સફળ થાય એવું કાંઈ નથી. અનંતા સફળ થયા છે, આપણે પણ સફળ થઈએ. પણ કામ કામની રીતે થાય, બીજી રીતે ન થાય. મોહને નબળો પાડવા માટે આખું કૃપાળવું જોઈએ. મુમુક્ષુતા આરોહણ ક્રમ મૂકી દીધો 254 નંબરનો પત્ર. શરૂઆત કરવા માટે 86-195 નંબરનો પત્ર મૂક્યો. તો તું ચિંતનામાં આવ, પરિભ્રમણની ચિંતા ને વેદનામાં આવ. 128માં પત્રમાં નિર્ધાર કરવાનું કીધું કે તું જન્મ મરણથી છૂટવા માટેનો બળવાન નિર્ણય કરજે. ગમે તેમ થઈ જાય છૂટવું જ છે કોઈ પણ ભોગે. એ બી મુમુક્ષુતા પ્રાપ્ત થયા પછી 254માં આખી લાઈન મૂકી છે. એ બધી મોહને મારવાની વાત છે. મોહ નબળો પડતો જાય, જેમ જેમ મારો એમ નબળો પડતો જાય, જેમ મારો એમ નબળો પડતો જાય. માર ખાઈ ખાઈને મરણ તોલ થઈ જાય પછી નાશ એનો પદ્ધતિ છે. અહિયાં જે
બુદ્ધિપૂર્વક ના કશાય કેવા પ્રકારના હોય છે,
બુદ્ધિપૂર્વક ને કસાય તો આપણે બુદ્ધિમાં આવે એવું સમજી શકીએ એવા છે, મનથી સમજી શકીએ એવા છે. જેટલા જેટલા આપણને વિકલ્પો થાય છે એ બધા બુદ્ધિપૂર્વકના છે. એનો સીધો સંબંધ આપણા અંદરના ઉદય સાથે છે. અંદર જે પ્રકારે ઉદય આવે છે એ પ્રકારે પરિણામ જોડાઈને પેદા કરે છે, ચાલે છે. શાંત બેઠો હોય ત્યાં ઓછી તો કાંઈ યાદ આવે ને અંદરમાં ગરમી શરૂ થઈ જાય, કોઈ પ્રકૃતિનો ઉદય હોય કાંઈ ન હોય. અરે ઊંઘમાં હોય તો સ્વપ્ન આવે, સ્વપ્નમાં ધડાધડ કરે. અંદરમાં ક્રોધ પ્રકૃતિનો ઉદય હોય પરિણામ જોડાય. અને જે સમજાય એવા છે, મનથી પકડાય એવા છે, બુદ્ધિમાં ગ્રહણ થાય છે એને બુદ્ધિપૂર્વકમાં જોઈએ, બુદ્ધિ લગાવે છે ત્યાં જોઈએ. ઉપયોગ તો સ્વરૂપમાં લાગેલો છે. સાતમા ગુણ સ્થાન થી ઉપર તો સ્વરૂપમાં લીન ઉપયોગ છે, ધ્યાનસ્થ અવસ્થા છે. પરિણતિમાં છે ગડબડ, મલિનતા પડી છે, ચાલુ છે, એ સ્વરૂપના અવલંબને ટળે છે. બુદ્ધિપૂર્વકના વિભાવો હોય કે અબુદ્ધિપૂર્વકના વિભાવો હોય એને ટાળવાનો ઉપાય એક જ પ્રકારનો છે. ટાળવામાં બે પ્રકાર નથી. શું? જે કશાયના અભાવ સ્વભાવ વાળું પોતાનું સ્વરૂપ છે અથવા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ પોતાનું સ્વરૂપ છે એનું અવલંબન લેવું, તે સ્વરૂપના અવલંબને સ્વરૂપના આશ્રયે સુખ ઉપજે અને દુઃખ ટળે, વિભાવ ટળે અને સ્વભાવ પ્રગટ થાય, બસ રોગ મટે અને તંદુરસ્તી આવે આત્માની. સીધી વાત છે, બીજી આડીઓડી આમાં કોઈ વાત નથી. પહેલેથી જ કહે છે શ્રી ગુરુ કે તું તારા સ્વરૂપને ભૂલ્યો છો, તારા સ્વરૂપને સંભાળ, બસ પછી કઈ વાંધો નથી. સ્વરૂપને ભૂલીને જે પ્રારબ્ધ પ્રમાણે અવસ્થા થઈ એની પકડ કરી છે તે, હું ફલાણો માણસ, ફલાણો સુગો, આનો આ, આનો આ, આનો આ, આવો આ વાળો, આ વાળો, આ વાળો, રાગ વાળો, દેહ વાળો, કુટુંબ વાળો, ગામ વાળો, મુંબઈ વાળા, અમે ફલાણા ગામ વાળા, અમે ભારત ભારતીય, ભારત દેશ વાળા, બધું કંઈક વાળા, કંઈક કેટલાય વાળા નીકળ્યા છે. આ બધા વાળા પીડા આપે છે, શરીરમાં રોગ થાય છે. હાથમાં ને પગના તળિયામાં વાળા જેવું બહાર નીકળે, અડાય નહીં, અડો તો રાડ નાખો તમે એવી પીડા થાય, એને વાળાનો રોગ કહે છે. એવો વાળાનો રોગ ઘણો છે અને એ રોગ પીડા પણ ઘણી આપે છે, પણ ટેવાઈ ગયો છે. વાંદરાની ખાડીની ઝૂંપડપટ્ટીમાં દુર્ગંધથી ટેવાઈ જાય, એને ખબર ન પડે કે દુર્ગંધ કેવી હોય, એ જ ખબર ન હોય એને. જે ત્યાં ન રહેતો એ ત્યાં થતો, એક ગાડીમાં સેકન્ડોમાં પસાર થાય તો એને એમ થાય કે અહીંયા કેવી રીતે માણસ રહેતા હશે, પણ ત્યાં ઝૂંપડપટ્ટી છે. એમ આપણે સંસારના દુઃખોથી, આકુલતાથી, કસાયની ભઠ્ઠીથી ટેવાઈ ગયા છે અને જીવને સહન કરવાની શક્તિ પણ પાર વિનાની છે. શક્તિ ઘણી છે ને, અને સહન પણ પાર વિનાનું સહન કરી શકે છે. થોડું સહન નથી કરતા લોકો. એકેન્દ્રિય જીવો, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય બધા સહન કરે છે કે નથી કરતા? હા, અનંતવાર અનંતવાર નરકમાં જઈને આવ્યા, અનંતવાર નિગોદમાં જઈને આવ્યા, અનંતવાર એકેન્દ્રિત થયો, બેન્દ્રિત થયો, ત્રણેન્દ્રિત થયો. ભાવ પરાવર્તન, ભાવ પરાવર્તન બાકી નથી રાખ્યું, કોઈ ક્ષેત્ર બાકી નથી રાખ્યું, કોઈ પદાર્થનો સંયોગ વિયોગ બાકી નથી રાખ્યો, કોઈ પ્રસંગ એટલે પર્યાયો કાળ બાકી નથી રાખ્યો, કોઈ ભાવ બાકી નથી રાખ્યો, કાંઈ બાકી નથી રાખ્યો. કેમ કે અનાદિનો જીવ છે. તાત્પર્ય એ છે કે હવે તું ભૂલ્યો છો, એ ભૂલ સુધાર. તારા સ્વરૂપને ત્યાં ક્યારેય સંભાળ્યું નથી. મૂળમાં તું કેવો છો એ જ વાતની તને ખબર નથી. જે જે કર્મજનિત અવસ્થાને પામ્યો ત્યાં તે પ્રકારે વર્ત્યો, નવા કર્મો બાંધ્યા પાછા, એ ભોગવતા પાછા નવા બાંધ્યા, એ ભોગવતા પાછા નવા બાંધ્યા. બસ આમ નામ સંસારનો ચક્કર ચાલ્યા કરે છે. એ ચક્કરમાંથી છૂટવા માટે વાત છે કે દ્રવ્યેન્દ્રિયો છે એ તો શરીરના અવયવ રૂપ પુદ્ગળની પર્યાય છે, પણ ભાવેન્દ્રિય રૂપ જે તારી ઈચ્છાઓ છે કે જે એક પછી એક વિષયને ગ્રહણ કરવાનો ભાવ જેની અંદર રહેલો છે, ખાતી વખતે ખાવાનો, જોતી વખતે જોવાનો, સમતી વખતે સૂંઘવાનો, સાંભળતી વખતે સાંભળવાનો, વારા ફરતી થાય છે, એક સાથે બધું થાય નહીં, એ શક્તિ નથી અત્યારે. તો તારો જે ચૈતન્ય સ્વભાવ છે તે અખંડ છે. કેવો છે? વારા ફરતી જાણે એવો તારો સ્વભાવ નથી. એ ચૈતન્ય શક્તિની પ્રતીત કરે એમ કે છે. અહીંયા શું લીધું છે? પ્રતીતમાં આવતા અખંડ એક ચૈતન્ય શક્તિ પણ આવડે. ભાવેન્દ્રિયને જુદી, ભાવેન્દ્રિયને જીતવી, ભાવેન્દ્રિયોનું જીતવું થાય છે. ક્યારે? કે એ ઈચ્છાઓને ભિન્ન જાણે ત્યારે. જે જે ઈચ્છાઓ છે એ મલિન પરિણામો છે, આકુલતાવાળા પરિણામો છે અને મલિન પરિણામો છે, અને સ્વભાવથી વિરુદ્ધ જાતિના છે. આ ત્રણ ફેક્ટર અનુભવમાં આવવા જોઈએ તો એને પોતાનો સામે જે સ્વભાવ છે એ નિરાકુળ છે, જ્ઞાન સ્વભાવ છે એ નિરાકુળ છે, શુદ્ધ છે એટલે પવિત્ર છે, અને પોતાના સ્વરૂપ રૂપે હોવાથી અવિપરીત અથવા અવિરુદ્ધ છે. એમ વિરુદ્ધ અને અવિરુદ્ધ, પવિત્ર અને મલિન, નિરાકુળ અને આકુળ તારો સ્વભાવની સાથે જ્ઞાનની સાથે મીંડવીને, મીંડવું શું ને મેળવવું, ભિન્ન પાડે ત્યારે એને ઈચ્છા શાંત થઈ જાય. ઈચ્છાને સમ્યક પ્રકારે શાંત કરવી એનું નામ ભાવેન્દ્રિયનું જીતવું થયું. એ ઈચ્છાને ભેદ જ્ઞાનના પ્રયોગમાં ભિન્ન અનુભવ્યા વિના ઈચ્છાનું જીતવું થતું નથી. ઈચ્છા મનમાં થાય છે એટલે મનનું જીતવું થતું નથી.
ઈચ્છાને ભિન્ન રાખીને જાણવી
એટલે શું છે? કે હું જ્ઞાન સ્વરૂપી છું, આ ઈચ્છા છે એ મારા જ્ઞાનથી એક જુદો ભાવ છે, કસાય ભાવ છે. ઈચ્છામાં મલિન કસાય ભાવ છે, આકુલતારૂપ ભાવ છે. હું નિરીક્ષક સ્વભાવે છું. કેવો છું? મારો જે ચૈતન્ય સ્વભાવ છે એ નિરીક્ષક સ્વભાવ છે. ઈચ્છા એમાં ઉત્પન્ન થતી નથી.
ઈચ્છાનો ભાવ શેમાંથી ઉત્પન્ન થયો છે?
મિસકોન્સેપ્ટમાંથી, સુખ સંબંધીનો મિસકોન્સેપ્ટ છે. શેનો છે? સુખ બુદ્ધિ, ખોટી સુખ બુદ્ધિ. જ્યાં સુખ નથી ત્યાં સુખનો નિશ્ચય છે. બુદ્ધિ એટલે અભિપ્રાય છે, નિર્ણય છે. એટલે એમાંથી ઈચ્છા થાય છે. ભૂમિકામાં પેલા બધી વિપરીત બુદ્ધિઓને નબળી પાડવી પડે છે. સ્વરૂપ નિર્ણય થાય, ભાવ ભાષણ થાય, બીજું સંકેત થાય એટલે સુખ બુદ્ધિ કરે. કેમ કે આત્મામાં અનંત સુખ છે એને પત્તો કાઢ્યો સ્વરૂપ નિશ્ચયમાં. સુખનું ભાવ ભાષણ આવ્યું, આત્મામાં અનંત સુખ છે એનું ભાવ ભાષણ આવ્યું, ત્યારે ઓલો નિર્ણય ફરે કે ક્યાંય મારું સુખ નથી, ક્યાંય મારું સુખ નથી, કોઈ જગ્યાએ મારું સુખ નથી. જ્ઞાની પ્રત્યક્ષ અનુભવ કરે છે કે હું નિરીક્ષિક સ્વભાવી છું. કેમ સ્વભાવમાં ઈચ્છા નથી થતી? જ્ઞાનને ઈચ્છા કેમ થતી નથી? જ્ઞાન સ્વભાવથી જ્ઞાનને ઈચ્છા કેમ થતી નથી? કે ઈચ્છા ભિન્ન પદાર્થની થાય. પોતાને પોતાની ઈચ્છા થાય કોઈ દિવસ? કેમ કે પોતે પોતાથી અભેદ છે. અભેદમાં વાંછાનો અભાવ હોય હંમેશા. તો મારું સુખ અનંત, મારું સુખ મારામાં છે, પછી મને મારા સુખની ઈચ્છા ક્યાં રહે? પ્રગટ જ છે મારામાં, છે છે ને છે. ન હોય તો લાવવાનો સવાલ છે, છે એને શું છે? સ્વભાવ નિરીક્ષિક સ્વભાવ છે. ઈચ્છા છે એ સ્વભાવથી વિરુદ્ધ છે. એવા નિરીક્ષિક સ્વભાવના અવલંબન વડે હું આવો છું એમ અવલંબન આવે છે. ઈચ્છા ઉત્પન્ન થતી નથી.
કોઈ પણ જાતની ઈચ્છા થવી એ જ દુઃખનું કારણ,
એ જ દુઃખનું કારણ છે.
અને એનું મૂળ સુખ બુદ્ધિમાં.
હા, એ સુખ બુદ્ધિમાં છે. ઈચ્છા દુઃખનું મૂળ છે. શાસ્ત્રમાં મૂર્છા પરિગ્રહ કીધો છે. ઈચ્છા એટલે ઈચ્છા એ જ પરિગ્રહ છે. જીવનો પરિગ્રહ એટલે શું? ચારે બાજુથી પકડાવું. શેમાં પકડાણો છે? ઈચ્છા થાય એમાં પકડાણો છે. જીવ ક્યાં પકડાણો છે? ઈચ્છામાં પકડાણો છે. એ જ એનો પરિગ્રહ છે. ગ્રહ એટલે ગ્રહણ થવું, પરિ એટલે ચારે બાજુથી. ચારે બાજુથી ગ્રહણ થયો, પકડ્યો કોને? ઈચ્છા એ પકડ્યો. ઈચ્છા જ પરિગ્રહ છે.
વસ્તુ તો કેવી જ છે?
વસ્તુ તો વસ્તુમાં પડી છે. વિચાર તને મળે છે કોઈ દિવસ? કોઈ વસ્તુ આત્મામાં મળતી નથી. એ આવશે હમણાં. ઇન્દ્રિયના વિષયો છે એ તો ભિન્ન છે, આત્માને મળતા જ નથી. આત્માને કોઈ દી મળતા નથી. અને કોઈ પરમાણુઓ, કોઈ ઈચ્છાના વિષયો આત્માને નહીં મળતા હોવાથી ગમે તેવા ઈચ્છિત સંયોગોની પ્રાપ્તિમાં તૃપ્તિ કોઈને થતી નથી. બતાવો કોઈને તૃપ્તિ થઈ હોય તો. કોઈ જીવને તૃપ્તિ થાય?
તૃપ્તિનો સ્વભાવ જ નથી ખાવાનો. એમાંથી
ચીજ મળે તો શાંતિ તૃપ્તિ થાય ને, મળતી જ નથી. પરમાણુ આત્મામાં આવતા નથી, આત્મા પરમાણુમાં જતો નથી. બે ચીજ મળતી જ નથી ને ક્યારે? જીવ ઈચ્છે છે, ઇન્દ્રિયના વિષયભૂત પદાર્થોને ઈચ્છે છે. પૂર્વકર્મના પ્રારબ્ધનો યોગ હોય તો સંયોગ થાય, પણ આત્માને મળતું નથી કાંઈ. એટલા માટે કોઈ આત્માને તૃપ્તિ થતી નથી. અતૃપ્ત અવસ્થામાં, હંમેશા આકુલતામાં જીવ વળે છે, સળગે છે, જલે છે. રાગ આગ દહે સદા તા તે સમામૃત સેયે. છ ઢાળાનું પેલું પદ જી છે. રાગ આગ દહે સદા તા તે સમાવૃત સમામૃત સેયે. સમરૂપી અમૃતને સેવવું. કેમ કે એ આગ છે, એ બાળે છે. ભ્રાંતિ એવી છે કે આગ બાળે ત્યારે હું બળું છું એમ કહેવાના બદલે મને તો પ્રકાશ મળ્યો, મને તો જ્યોતિ મળી એમ કરવા માંડે છે. આમ ઊંધે પાટે ગાડી હાલે છે, ઉલટું થાય છે. એટલે જગતની અંદર યથાર્થ વસ્તુ વ્યવસ્થા અને યથાર્થપણે સુખી થવાનો ઉપાય નહીં સમજનારા લોકો કલ્પિત ઉપાયોમાં ફસાય છે. હવે આ મનોજયનો વિષય પ્રસિદ્ધ છે વેદાંતની અંદરમાં, વેદાંત બૌદ્ધ અમુક સંપ્રદાય એના પ્રયોગ કરે છે. અને પ્રયોગ પ્રાણાયામ, યોગના બધા પ્રયોગો કહેવાય છે. અને એ યોગના પ્રયોગોને યોગ માર્ગ એ લોકોએ કહ્યો છે. યોગ શબ્દનો પ્રયોગ કૃપાલુદેવે બહુ કર્યો છે. સત્સંગ યોગ એમ કે સ્વપ્નરૂપ યોગ, કારણ એમનો સ્વપ્નરૂપ યોગ આમ માને છે. ભક્તિ યોગ, જ્ઞાન યોગ, યોગ શબ્દનો બહુ પ્રયોગ કરે છે. એવો એક યોગ માર્ગ ચાલે છે જગતમાં. અને એમાં માનસિક અને શારીરિક પ્રયોગોનું સંયોજન હોય છે. ચંચળતા મનને ઘટે છે એમાં આર્ટિફિશિયલી. કેવી રીતે? કૃત્રિમ રીતે. માને છે કે અમને મનોજય થયો,